એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સમયમાં થોડા પાછા જઈશું. 19મી સદીનું ગુજરાત એક એવો સમય જ્યારે સમાજ શું કહેવાય અનેક રૂઢિઓ અને વહેમોમાં જકડાયેલો હતો,
બરાબર.
અને એ સમયે એક અવાજ બુલંદ બન્યો જેમણે પરિવર્તનનો પવન ફૂંક્યો.
દુર્ગારામ મંછારામ મહેતા.
હા, દુર્ગારામ મંછારામ મહેતા આજે આપણી ચર્ચાનો આધાર છે 1879નો એક લેખ, જે મહેતાજી અને એમના જીવનચરિત્ર પર લખાયેલા એક પુસ્તકનું વિશ્લેષણ કરે છે.
જી,
આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આવા પ્રભાવશાળી વ્યક્તિત્વોને ઇતિહાસ કેવી રીતે યાદ રાખે છે અને કદાચ કેવી રીતે યાદ રાખવા જોઈએ.
બિલકુલ, આ 1879નો જે લેખ છે ને, એ દુર્ગારામ મહેતાજીને સીધા જ ગુજરાતી સુધારાના મૂળ પુરુષ તરીકે ઓળખાવે છે.
મૂળ પુરુષ.
હા, અને ખાસ વાત એ છે કે એમની આ ઓળખ એમ કે કોઈ સરકારી પદવીને લીધે નહોતી, વારસાગત સંપત્તિ કે ઊંચા કુળને કારણે પણ નહીં.
તો પછી?
એ તો એમની પોતાની બુદ્ધિ, સખત મહેનત અને સૌથી વધુ તો એમની હિંમતનું પરિણામ હતી. જરા વિચારો, સુરતની એક સામાન્ય ગુજરાતી નિશાળના મહેતાજી, પણ એમનો પ્રભાવ અને માન એટલે કે આખા પ્રાંતમાં મોટા દેશી અમલદારો કરતા પણ વધારે હતું, એવું લેખ કહે છે.
હા, લેખમાં શબ્દ વપરાયો છે કે એમના નામનો ડંકો વાગી રહ્યો હતો. આ જ સંદર્ભમાં 1879નો આ લેખ રાવ સાહેબ મહિપતરામ રૂપરામ દ્વારા લખાયેલા મહેતાજીના જીવનચરિત્રના પ્રથમ ભાગની સમીક્ષા કરે છે.
બરાબર,
તો ચાલો આપણે એ ચરિત્ર અને તેના પર થયેલી એ સમયની સમીક્ષામાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે તેમાંથી આપણે આજે શું શીખી શકીએ છીએ.
ચોક્કસ.
લેખની શરૂઆત જ મહેતાજીના પ્રભાવને વર્ણવે છે. કહે છે કે એમણે ગુજરાતમાં સૌ પ્રથમ સુધારાનો પુકાર ઉઠાવ્યો, પણ એ માત્ર પુકારનો જ
ના, એનાથી કંઈક વિશેષ.
હા, એ જાણે સદીઓની ગાઢ નિંદ્રામાંથી આખા પ્રાંતને જગાડનારી સશક્ત વાણી હતી. એમના વિચારો એ સમય માટે એકદમ નવા, ક્રાંતિકારી અને સ્થાપિત રિવાજોથી તદ્દન વિપરીત હતા.
કે એ સમયના લોકો ભલે મહેતાજીની વાતોથી સહમત ન થતા હોય, ભલે એમને કડવી લાગતી હોય, પણ તેઓ ખૂબ ધ્યાનથી એકાગ્ર ચિત્તે સાંભળતા હતા. એટલું જ નહીં, એ વાતોમાં રહેલા સત્યને તેઓ મનોમન સ્વીકારતા પણ હતા.
એટલે સ્વીકાર હતો, ભલે ઉપરથી વિરોધ હોય.
કંઈક અંશે આ સૂચવે છે કે તે સમયનું વાતાવરણ કદાચ આજના એટલે કે 1879ના સમયના જેટલું કઠોર નહોતું. સુધારાવાદીઓ અને રૂઢિચુસ્તો વચ્ચે સંવાદની શક્યતા હતી. વાદવિવાદ દ્વારા કોઈ સમાધાન પર પહોંચવાની આશા હતી.
એ કલ્પના કરવી પણ રોમાંચક છે. એક તરફ મહેતાજી લગભગ એકલા હાથે જ લડતા હતા અને બીજી તરફ પરંપરાગત માન્યતાઓ ધરાવતો આખો સમાજ.
બિલકુલ.
અને છતાં તેઓ પૂરા આત્મવિશ્વાસ અને નિડરતાથી પોતાની વાત મૂકી રહ્યા હતા. આ ખરેખર અસાધારણ હિંમત કહેવાય.
ચોક્કસ. અને લેખક સ્પષ્ટ કરે છે કે ભલે સમય જતાં એમની કીર્તિની ચમક કદાચ થોડી ઓછી થઈ હોય, પણ એમના મૃત્યુ સુધી તેઓ ગુજરાતના સુધારાના આદ્ય પ્રણેતા અને દેશના સાચા હિતેચ્છુ તરીકે જ ઓળખાતા રહ્યા. એમનું સ્થાન ઇતિહાસમાં શું કહેવાય નિશ્ચિત હતું.
મહેતાજી જેવા વ્યક્તિત્વની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે એમના જીવન અને કાર્યોને ભવિષ્યની પેઢીઓ માટે કેવી રીતે સાચવવા જોઈએ. આ 1879નો લેખ જીવનચરિત્રો લખવાના મહત્વ પર ઘણો ભાર મૂકે છે. શા માટે આવા મહાપુરુષોના ચરિત્રો લખાવા જરૂરી છે એ વિશે લેખક શું દલીલ કરે છે?
લેખક આ મુદ્દાને બહુ ગંભીરતાથી લે છે. તેઓ દુર્ગારામ મહેતાજી જેવા પુરુષોને પુરુષત્વના નમૂના કહે છે. જાણે કુદરત પોતે આવા આદર્શ ઉદાહરણો સમાજ સામે મૂકે છે.
હા,
જેથી બીજા લોકો તેમને જોઈ શકે, તેમનામાંથી પ્રેરણા મેળવી શકે અને તેમના જીવો બનવાનો પ્રયત્ન કરી શકે. આવા મહાન વ્યક્તિત્વોના કાર્યો, તેમના વિચારો, તેમના ભાવો જાણવાથી સામાન્ય માણસને પણ પોતાના જીવનના ઉચ્ચ કર્તવ્યોનું ભાન થાય છે.
અને એ સમયના ભારતની પરિસ્થિતિ વિશે લેખક શું કહે છે? શું આવા નમૂના પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હતા ત્યારે?
ના, અને લેખક આને એક મોટું નુકસાન ગણાવે છે. તેઓ કહે છે કે આપણા દેશમાં એટલે કે 1879ના ભારતમાં જીવનચરિત્રો લખવાની પ્રથા લગભગ નથી જ.
ઓહ.
આના કારણે સારા, વાસ્તવિક આપણા પોતાના આદર્શોનો અભાવ વર્તાય છે. અને જ્યારે આવા આદર્શો ન હોય ત્યારે લોકો પોતાની મર્યાદિત સમજણ પ્રમાણે નાના, સંકુચિત અને શું કહેવાય, ક્ષુદ્ર માર્ગો પર જ ચાલ્યા કરે છે. પરિસ્થિતિ એવી હતી કે જ્યારે કોઈ મોટા કાર્ય કે ગુણનું ઉદાહરણ આપવું હોય તો ઘણીવાર યુરોપના ઇતિહાસમાંથી દાખલા ટાંકવા પડતા હતા.
આપણા પોતાના ઉદાહરણો નહોતા?
હતા, પણ એવા નક્કર, સારી રીતે દસ્તાવેજીકરણ પામેલા ઉદાહરણો સહેલાઈથી મળતા નહોતા.
પણ જો કોઈ મહાપુરુષ હોય તો પણ તેની સ્મૃતિનું શું થતું હતું? શું એમના જીવનમાંથી પ્રેરણા લેવાતી હતી?
લેખક અહીં બે મુખ્ય જોખમો દર્શાવે છે. પહેલું, સમય જતાં એ વ્યક્તિ સંપૂર્ણપણે ભૂલાઈ જાય છે, જાણે એનો જન્મ જ નહોતો થયો.
સાવ ભૂલાઈ જાય.
હા.
અને બીજું, જે કદાચ વધુ પ્રચલિત હતું, લોકો એ વ્યક્તિને એટલી બધી અલૌકિક, દેવી કે ચમત્કારિક માની લે છે કે તેની આસપાસ અદ્ભુત, અતિશયોક્તિ ભરેલી અને ઘણીવાર અવાસ્તવિક કથાઓ ઘડી કાઢવામાં આવે છે. પછી શરૂ થાય છે તેની પૂજા.
એટલે કે એમને ભગવાન બનાવી દેવામાં આવે છે.
બરાબર. અને આનું પરિણામ એ આવે છે કે મૂળ વાત જ ભૂલાઈ જાય છે કે તે પણ એક મનુષ્ય હતા, જેમણે પોતાના પ્રયત્નોથી, સંઘર્ષથી મહાન કાર્યો કર્યા હતા. એક એવા મનુષ્ય જેમનું અનુકરણ શક્ય છે, જેમની પાસેથી શીખી શકાય છે. જ્યારે આપણે તેમને દેવ બનાવી દઈએ છીએ, ત્યારે આપણે અજાણતા જ તેમના જેવા બનવાની જવાબદારીમાંથી છટકી જઈએ છીએ. એ તો ભગવાન હતા, આપણે ક્યાં એમના જેવા થઈ શકીએ? આવી માનસિકતા ઘર કરી જાય છે, ખબર છે?
આ તો બહુ ગંભીર વાત છે. એનો અર્થ એ થયો કે અતિશય ભક્તિભાવ પણ પ્રગતિમાં અવરોધ બની શકે છે.
લેખકનું માનવું તો એવું જ છે. તેઓ કહે છે કે આનાથી સમાજનું પતિતપણું વધે છે, એટલે કે સમાજ વધુને વધુ નિષ્ક્રિય અને પ્રેરણાહીન બનતો જાય છે. એ સમયની આપણા દેશની કરુણ સ્થિતિનું આ એક મુખ્ય કારણ હતું.
ઓકે.
આથી જ લેખક ભારપૂર્વક કહે છે કે મહાપુરુષોના કાર્યોનું મનુષ્ય ભાવે વર્ણન થવું જોઈએ, એટલે કે તેમના સ્વાભાવિક, વાસ્તવિક ગુણદોષ સાથેના જીવનચરિત્રો લખાય તેની તે સમયે તાતી જરૂરિયાત હતી.
આ પૃષ્ઠભૂમિમાં જ રાવ સાહેબ મહિપતરામ રૂપરામનો પ્રયાસ મહત્વનો બની જાય છે. તેમણે મહેતાજીના જીવનચરિત્રનો પહેલો ભાગ લખીને પ્રકાશિત કર્યો, જે મહેતાજીના લગભગ 35 વર્ષની ઉંમર સુધીના જીવનને આવરી લે છે. 1879ના લેખક આ પ્રયાસને કેવી રીતે જુએ છે?
લેખક આ પ્રયાસથી ઘણા ખુશ થયા છે. તેઓ નોંધે છે કે આ પ્રથમ ભાગમાં મહિપતરામનું પોતાનું લખાણ પ્રમાણમાં ઊંચું છે, લગભગ 20 પાના જેટલું જ.
ફક્ત 20 પાના?
હા, પણ પુસ્તકનો મોટો હિસ્સો, લગભગ 150 પાના, તો ખુદ દુર્ગારામ મહેતાજી દ્વારા લખાયેલા દસ્તાવેજોનો છે. આ દસ્તાવેજ એટલે સુરતમાં મહેતાજીએ સ્થાપેલી માનવ ધર્મસભાનો હેવાલ.
માનવ ધર્મસભા એ શું હતું, એના વિશે થોડું સ્પષ્ટ કરશો?
જરૂર. માનવ ધર્મસભા એ 1844માં સુરતમાં દુર્ગારામ મહેતાજી અને તેમના સાથીદારો દ્વારા સ્થપાયેલી એક મંડળી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ એમ કે સમાજમાં પ્રવર્તતા વહેમો, કુરિવાજો, મૂર્તિપૂજા અને જ્ઞાતિ પ્રથા જેવી બાબતો સામે વૈચારિક લડત ચલાવવાનો હતો. અને સાચા માનવધર્મ એટલે કે નૈતિક અને બુદ્ધિગમ્ય સિદ્ધાંતોનો પ્રચાર કરવાનો હતો. આ સભા નિયમિત મળતી, ચર્ચાઓ થતી અને તેનો હેવાલ પણ નોંધવામાં આવતો.
સમજાયું. તો મહિપતરામના પુસ્તકમાં હેવાલનું શું મહત્વ છે?
લેખક આ હેવાલને અત્યંત ઉપયોગી અને મનન કરવા યોગ્ય ગણાવે છે, કારણ કે જેમ લેખક કહે છે, માનવધર્મ સભાના આત્મા અને શરીર બંને ખુદ મહેતાજી જ હતા.
આત્મા અને શરીર બંને?
હા. સભાના વિચારો, તેની કાર્યપદ્ધતિ, તેની દલીલો, એ બધું મહેતાજીના પોતાના ચિંતન અને પ્રયાસોનું પ્રતિબિંબ હતું. આથી એ દફતર મહેતાજીના જીવનચરિત્ર માટે એક અમૂલ્ય સ્ત્રોત બની રહે છે. તેને વાંચવાથી મહેતાજીના વિચારોની સ્પષ્ટતા, એ વિચારોને લોકો સુધી પહોંચાડવા માટેની તેમની લગન એટલે કે ખંત,
હા,
અને આ કામમાં તેઓ કેવું ડહાપણ, ચતુરાઈ અને નીડરતા વાપરતા હતા તે બધું જ પ્રગટ થાય છે.
તો લેખક મહિપતરામના આ પ્રથમ ભાગથી સંતુષ્ટ છે એમ લાગે છે, પણ શું તેઓ ચરિત્ર લખવાની પદ્ધતિ અંગે કોઈ ટીકા પણ કરે છે?
હા, અહીં લેખક થોડા વિવેચનાત્મક બને છે અને મહિપતરામના કાર્યનું શું કહેવાય, ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરે છે. તેઓ યાદ અપાવે છે કે આ પહેલાં તેમણે કરસનદાસ મૂળજીના જીવનચરિત્ર પર લખતી વખતે ચરિત્ર નિરૂપણ માટે ચાર ગુણો આવશ્યક ગણાવ્યા હતા.
ચાર ગુણ કયા કયા?
પહેલું, શોધ એટલે કે સંશોધન, હકીકતોની તલસ્પર્શી તપાસ, જેને લેખક ખોળ કહે છે.
ખોળ.
બીજું, સત્યતા, મળેલી હકીકતોને વફાદારીપૂર્વક રજૂ કરવી. ત્રીજું, વિવેક, કઈ હકીકતો મહત્વની છે અને કઈ ગૌણ, તે પારખવાની શક્તિ અને તેને યોગ્ય રીતે ગોઠવવાની ક્ષમતા. અને ચોથું, વર્ણન શક્તિ, એટલે કે વાચકને રસ પડે અને વાત સ્પષ્ટ સમજાય તે રીતે લખવાની કળા.
ઓકે, અને મહિપતરામના કાર્યમાં આ ચારમાંથી કયા ગુણની ઉણપ લેખકને દેખાય છે?
લેખક મહિપતરામમાં સત્યતા, વિવેક અને વર્ણન શક્તિની પ્રશંસા કરે છે. તેઓ સ્વીકારે છે કે મહિપતરામનું લખાણ સ્પષ્ટ, રસપ્રદ અને પ્રામાણિક છે.
એ તો સારી વાત છે.
હા, પરંતુ જે પહેલો અને લેખકના મતે સૌથી મહત્વનો ગુણ છે, શોધ અથવા ખોળ, તે બાબતે તેઓ ફરીથી અસંતોષ વ્યક્ત કરે છે. તેઓ નમ્રતાથી કહે છે કે કરસનદાસના ચરિત્ર વખતે આ ખામી તરફ ઇશારો કર્યો હતો, પણ એ ગુજરાતીમાં કદાચ પહેલો પ્રયાસ હતો એટલે બહુ ભાર નહોતો દીધો. પણ હવે આ બીજા પ્રયત્નમાં પણ એ જ ખામી દેખાતા તેના પર ધ્યાન દોરવું એ પોતાની ફરજ સમજે છે.
આ ખોળ એટલે કે સંશોધનની ખામીને લેખક આટલી ગંભીર કેમ ગણે છે? જો બાકીના ગુણ સારા હોય તો ન ચાલે?
લેખકની દલીલ બહુ સ્પષ્ટ છે. તેમના મતે આ ચાર ગુણોમાં ખોળ એ પાયાનો, પ્રથમ દરજાનો ગુણ છે. જો તમે પૂરતી અને સાચી હકીકતો જ એકઠી ન કરી હોય તો પછી
બધું નકામું.
હા, મતલબ કે તમારી પાસે ગમે તેટલી સારી વર્ણન શક્તિ હોય કે ઉત્તમ વિવેક બુદ્ધિ હોય, તમે સાચું અને સંપૂર્ણ ચિત્ર રજૂ કરી જ ન શકો. અધૂરી માહિતી પર ઇમારત ચણવા જેવું થાય.
બરાબર.
ઉલટાનું, જો કોઈ લેખકે ખૂબ મહેનત કરીને બધી વિગતવાર હકીકતો એકઠી કરી હોય પણ તેની વર્ણન શક્તિ કે વિવેક કદાચ થોડા નબળા હોય, તો પણ ભવિષ્યમાં કોઈ બીજો સારો લેખક એ જ હકીકતોનો ઉપયોગ કરીને તેને ઉત્તમ સ્વરૂપ આપી શકે છે.
ઓકે.
પણ જો મૂળ હકીકતો જ અધૂરી કે અપૂરતી હોય તો પછી ગમે તેવો સારો લેખક પણ શું કરી શકે? કઈ નહીં.
લેખકને એવું શા માટે લાગે છે કે મહિપતરામે પૂરતી ખોળ નથી કરી? શું તેઓ કોઈ કારણ આપે છે?
હા, તેમને એવું જણાય છે કે આ ચરિત્ર લખવા માટે મુખ્યત્વે બે જ સ્ત્રોતો પર આધાર રાખવામાં આવ્યો છે. એક તો માનવધર્મ સભાનો ઉપલબ્ધ હેવાલ અને બીજું મહેતાજીના પુત્રએ જે કંઈ માહિતી લખી મોકલી તે.
ફક્ત આ બે જ?
એવું લેખકને લાગે છે. અને તેઓ માને છે કે મહેતાજીના જીવનના શરૂઆતના વર્ષો, તેમનું ઘડતર કેવી રીતે થયું, કયા સંજોગોમાં તેમના મનમાં સુધારાના વિચારો આવ્યા અને કેવી રીતે તેમણે શરૂઆતમાં સંઘર્ષ કરીને કીર્તિ મેળવી, એ સમયની વધુ ઊંડાણપૂર્વકની માહિતી મેળવવાનો પ્રયાસ થવો જોઈતો હતો. તે સમયના સાક્ષીઓ, મિત્રો કે અન્ય દસ્તાવેજો સુધી પહોંચવાની જરૂર હતી.
પણ શું એ સમયમાં 1870ના દાયકામાં આ પ્રકારનું સંશોધન કરવું સહેલું હતું? આજના જેટલા સંસાધનો તો નહોતા, બરાબર ને?
બિલકુલ. લેખક આ વાસ્તવિકતા બરાબર સમજે છે અને તેને સ્વીકારે પણ છે. તેઓ પોતે જ કહે છે કે આપણા દેશમાં, એટલે કે 1879ના ભારતમાં, બીજાના વિશે વિગતવાર નોંધ રાખવાની કે પત્રવ્યવહાર સાચવવાની આદત બહુ ઓછી છે.
સાચી વાત.
જો તમે કોઈને પત્ર લખીને માહિતી પૂછો તો ભણેલા ગણાતા લોકોમાંથી પણ બહુ ઓછા લોકો જવાબ આપવાની તસ્દી લે છે. એટલે ચરિત્ર લેખક એક જાતે જ નીકળી પડવું પડે, લોકોના ઘરે જવું પડે, તેમની અનુકૂળતા સાચવવી પડે, વારંવાર મુલાકાત લેવી પડે, ધીરજથી વાતચીત કરીને માહિતી કઢાવવી પડે.
અચ્છા.
એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિનું નામ મળે તો તેને શોધીને મળવું પડે. આમ ખૂબ લાંબા સમય સુધી વ્યક્તિગત રીતે પરિશ્રમ કરીને ખોળ કરવી પડે ત્યારે માંડ કંઈક હકીકતો ભેગી થાય.
ખરેખર આ તો ખૂબ જ મુશ્કેલ અને સમય માંગી લેતું કામ લાગે છે.
અત્યંત. લેખક કહે છે કે ચરિત્ર લેખનને આટલી મહેનત તો દુનિયાના બધા જ દેશોમાં કરવી પડે છે, પણ આપણા દેશમાં તો એ અનેક ગણી વધારે કરવી પડે છે. એટલી બધી કે સામાન્ય વાચકને તેનો ખ્યાલ પણ ન આવી શકે. અને એટલે જ તેઓ તરત જ સ્પષ્ટતા કરે છે કે તેમની ટીકાનો અર્થ મહિપતરામના પ્રયાસને ઓછો આંકવાનો નથી. રાવ સાહેબ મહિપતરામે જે કંઈ પણ સંગ્રહ કર્યો છે તે પણ જરાય સહેલું નહોતું, અને તેમનો પરિશ્રમ ખરેખર પ્રશંસનીય સ્તુત્ય છે, વખાણવા લાયક છે.
એટલે ટીકા રચનાત્મક છે.
હા, આ જે કંઈ ટીકા છે તે માત્ર એક મિત્ર ભાવે, રચનાત્મક સૂચન તરીકે છે, જેથી તેઓ બીજા ભાગ માટે હજુ વધુ ખોળ કરવા પ્રેરાય અને ચરિત્ર વધુ સંપૂર્ણ બને.
આ ખૂબ જ સંતુલિત અભિગમ કહેવાય. માત્ર ટીકા નહીં પણ પડકારોની સમજ અને પ્રયાસની કદર પણ ખરી. પણ લેખક અહીં અટકતા નથી. તેઓ માત્ર મહીપતરામને જ નહીં પણ બીજા લોકોને પણ આ કાર્યમાં જોડાવા માટે અપીલ કરે છે, ખરો?
હા, અને આ મુદ્દો મને આ લેખનો સૌથી હૃદયસ્પર્શી અને મહત્વનો ભાગ લાગે છે. લેખક દુર્ગારામ મહેતાજીના જે મિત્રો, સગા સંબંધીઓ અને પરિચિતો હજુ હયાત છે તેમને સીધું આહ્વાન કરે છે.
શું કહે છે એમને?
તેઓ કહે છે કે આ સૌની ફરજ બને છે કે બીજો ભાગ પ્રકાશિત થાય તે પહેલાં તેઓ મહેતાજી વિશે જે કંઈ પણ જાણતા હોય, નાની મોટી વાતો, પ્રસંગો, તેમના સ્વભાવની ખાસિયતો, તેમના સંઘર્ષો, તે બધી વિગતો વ્યવસ્થિત રીતે નોંધીને ચરિત્ર નિરૂપક એટલે કે મહીપતરામ સુધી પહોંચાડે.
અને આ કાર્યને તેઓ શું ગણાવે છે? કોઈ ખાસ શબ્દ વાપર્યો છે?
હા, તેઓ આ કાર્યને મહેતાજીનું ખરેખરું શ્રાદ્ધ ગણાવે છે.
વાહ, ખરેખરું શ્રાદ્ધ!
હા, કેટલી સુંદર ઉપમા! જેમ આપણે પૂર્વજોના શ્રાદ્ધમાં અન્નજળનો પિંડ અર્પણ કરીએ છીએ, તેમ મહેતાજીના સ્નેહીઓએ શ્રદ્ધાપૂર્વક પોતપોતાની જાણકારી અને સ્મૃતિઓ રૂપી પિંડ આ ચરિત્ર યજ્ઞમાં અર્પણ કરવો જોઈએ.
અદ્ભુત!
આ માત્ર માહિતી ભેગી કરવાની વાત નથી, પણ એક મહાન આત્મા પ્રત્યે ઋણ અદા કરવાની, તેમની સ્મૃતિને સાચી રીતે જીવંત રાખવાની ભાવનાત્મક અને નૈતિક જવાબદારી છે. આ વાત ઇતિહાસ લેખનમાં સમાજની સહભાગીદારીનું મહત્વ પણ અધોરેખિત કરે છે.
ખરેખર અદ્ભુત વિચાર છે. તો આજે આપણે દુર્ગારામ મહેતાજી જેવા સુધારાના અગ્રણીના જીવન અને કાર્યની ઝલક મેળવી, તેમની હિંમત, તેમના વિચારો અને સમાજ પર તેમની અસર વિશે જાણ્યું. પણ એટલું જ નહીં,
હા, બીજું ઘણું જાણ્યું.
હા, આ 1879ના લેખના માધ્યમથી આપણે ઇતિહાસ કેવી રીતે લખાય છે, જીવનચરિત્રનું શું મહત્વ છે, તેમાં કેવા પડકારો આવે છે અને એક સારું જીવનચરિત્ર કોને કહેવાય, એવા ઊંડા મુદ્દાઓ પર પણ વિચાર કર્યો.
બિલકુલ, આ સમગ્ર ચર્ચામાંથી આપણે મુખ્યત્વે 3-4 બાબતો તારવી શકીએ, ખરું ને?
જરૂર.
કઈ કઈ?
એક તો દુર્ગારામ મહેતાજીનું વ્યક્તિત્વ. એક નિર્ભય, પ્રખર અને અત્યંત પ્રભાવશાળી સુધારક, જેમણે 19મી સદીના ગુજરાતમાં વૈચારિક ક્રાંતિના બીજ રોપ્યા અને જેમનો અવાજ લોકો ધ્યાનથી સાંભળતા હતા, ભલે સામત ના થાય.
બરાબર. બીજું, જીવનચરિત્રનું મહત્વ. સમાજને સાચી દિશા અને પ્રેરણા આપવા માટે મહાપુરુષોના માત્ર ગુણગાન ગાતા ચરિત્રો નહીં, પણ ઊંડાણપૂર્વક સંશોધન પામેલા એટલે કે ખોળયુક્ત, વાસ્તવિક અને મનુષ્ય ભાવે લખાયેલા જીવનચરિત્રો અનિવાર્ય છે.
દેવ નહીં પણ અનુકરણીય મનુષ્ય તરીકે.
હા, બરાબર. ત્રીજું, સંશોધન એટલે કે ખોળનું પ્રાધાન્ય. ઇતિહાસિક સત્યની નજીક પહોંચવા માટે તલસ્પર્શી સંશોધન એ ચરિત્ર લેખનનો પાયો છે. તેના વિના વિવેક અને વર્ણન શક્તિ પણ અધૂરા છે. અને એ જાણ્યું કે એ સમયમાં એ કેટલું કપરું કાર્ય હતું.
અને ચોથું,
સામૂહિક જવાબદારી. ઇતિહાસનું નિર્માણ અને જાળવણી એ માત્ર લેખકની જ નહીં પણ સમાજની સહિયારી જવાબદારી છે. જેમ 1879માં લેખકે મહેતાજીના પરિચિતોને માહિતી આપવા અપીલ કરી,
હા, પેલું ખરું શ્રાદ્ધવાળું,
એજ તેમ આજે પણ ઐતિહાસિક સ્મૃતિને સાચવવામાં સમાજનો ફાળો મહત્વનો છે.
અને આ ચર્ચાના અંતે આજના શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. 1879માં લેખક મહેતાજીની સ્મૃતિ અને તેમના કાર્યોની સાચી વિગતો જાળવવા માટે સમાજના સામૂહિક યોગદાનની ખરા શ્રાદ્ધની વાત કરે છે.
આજે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ. માહિતીનો ધોધ વરસી રહ્યો છે, અનેક સ્ત્રોતો ઉપલબ્ધ છે, પણ તેની સત્યતા ચકાસવી વધુને વધુ જટિલ બની રહી છે.
સાચી વાત છે.
તો આજના સમયમાં ઐતિહાસિક સ્મૃતિને, પછી તે દુર્ગારામ મહેતાજી જેવા ભૂતકાળના નાયકોની હોય કે વર્તમાનની ઘટનાઓની, તેને વિકૃત થતી અટકાવવાની અને પ્રમાણભૂત રીતે ભાવિ પેઢી સુધી પહોંચાડવાની આપણી સામૂહિક જવાબદારીનું સ્વરૂપ કેવું હોઈ શકે?
એક વિચારવા જેવો પ્રશ્ન છે.
હા, આ એક પ્રશ્ન છે જેના પર આપણે સૌ વિચારી શકીએ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.